नमोऽरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सर्वसाहूणं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणि मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। आत्मानुशासन मङ्गलाचरण श्री जैन शासन गुरु नमो नानाविध सुखकार आत्महित उपदेशते करे मङ्गलाचार। सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुख कारी साची शासना जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या भ्रम वासना। तांते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि हो के होत अर्थ भाषना। जो लक्ष्मी के निलय रूप उन विनाशी प्रभु को उर्धार ग्रंथ रचो आत्मानुशासन अव्यजनों को है शिव का। हे आत्मन तुम दुख से डरता हर सुख की वांछा करता इसीलिए मैं दुखहारी हर सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी वत किंचित तू भयभीत न। गुणभद्र आचार्य द्वारा रचित आत्मानुशासन ग्रंथ नो आपणे स्वाध्याय करी रह्या छे। आ ग्रंथ मां आपणे अनेक विषयों पर चर्चाओ करी एमां वर्तमान मां आपणे जे विषय चाली रह्यो छे ते छे साधुओनी दुर्लभता अने विपरीत वृत्ति। टॉपिक नुं नाम छे साधुओनी दुर्लभता अने विपरीत वृत्ति। भैया थोड़ा आगे जाइए इंडेक्स में त्यां मने एक बे वस्तु बतावी छे पछी आपणे आगळ आपणो टॉपिक लेशुं। जो आ आत्मानुशासन ग्रंथ जे गुणभद्र आचार्य द्वारा रचित छे आ ग्रंथमां चरणानुयोगनी विशेषता एनी मुख्यताथी मुनिओना अने श्रावकोना आचार विचार केवा होवा जोईए एनी आखी चर्चा करवामां आवी छे। एमां दूसरे पेज पे जाइए जो आपणे आ बधा सब टॉपिक्स छे एमां 16 जुदा जुदा सब टॉपिक्स एम कही शकाय ने 16 अध्याय छे। એમાં આપણે 15મા અધ્યાયના અંતમાં છે આજે છેલ્લી ગાથા છે 15મા અધ્યાયની અને ટાઈમ મળશે તો આપણે છેલ્લો 16મો અધ્યાય પણ શરૂ કરશું। ભૈયા ઉસકે ઉપર સેકન્ડ પેજ પે મેરી બુક મેં પેજ નંબર 28 હૈ આગે हाँ बस बस ये वाला पेज ऊपर वाला पेज। हाँ जो आ सोड़ अध्याय छे जुदा जुदा एमां आपणे 15मो अध्याय चाले छे साधुओनी दुर्लभता अने विपरीत वृत्ति आना पछीनो अध्याय छेल्लो अध्याय छे स्वाध्याय और वस्तु विचार। बराबर छे। हवे जो थोड़ुं भैया और 2-3 पेज नीचे आईए जो एक एक गाथाओं का वर्णन है पेज नंबर है 34। આમાં આપણે લાસ્ટ ટાઈમ જયતીબેને 168 ગાથા સુધી સ્વાધ્યાય કરાવ્યો હતો અને પછી એમણે ગુણસ્થાનની થોડી ચર્ચા શરૂ કરી હતી। જો આપણે એક પહેલાં એક ફ્લો જાણી લઈએ આ જે અધ્યાય છે આપણો 15 સાધુઓની દુર્લભતા એ 149 ગાથાથી શરૂ થયો હતો 149 થી 169 એમાં જો કયા કયા ટોપિક આવ્યા છે આપણે હાઈ લેવલ જોઈએ કે યથાર્થ ચારિત્ર પાલને વાલે મુનિરાજ વિરલ હે બરાબર. એના પછી થોડી સ્વચ્છંદ પ્રવૃત્તિ, અયાચક પ્રવૃત્તિ, પછી દીન કોણ, અભિમાની કોણ, યાચક ગૌરવ, યાચકોનું ગૌરવ, અને પછી વાંછક આદિ. આ બધું ઈચ્છાના આધારે છે બરાબર, કે જે જીવ ઈચ્છા કરે છે. મુનિરાજ પણ જો મુનિ દશામાં જઈને કોઈ પ્રકારની ઈચ્છાઓ રાખે છે અને એના માટે વાંછા કરે છે તો જાણે કોઈ માગનાર વ્યક્તિ ન હોય એના જેવા હીન થઈ જાય છે બરાબર. આ બધી એની વાત આવી. એના પછી જો આગળ આશારૂપી ખાઈ એની અગાધતા, એને ઉસકો ભરને કા ઉપાય, નિર્ગ્રંથો દ્વારા પરિગ્રહ ગ્રહણ કા નિષેધ, જે હવે મુનિરાજ છે એમને આશા એટલે કે ઈચ્છા, એ ઈચ્છાઓની ઉત્પત્તિ પણ એમના માટે નિષેધ છે. અને એ ખાડો કેવો છે એની આપણે આખી ચર્ચા થઈ છે બરાબર. પછી જો આગળ એના પછી કલિકાલનો ચક્રવર્તી, કર્મો કે નિમિત્ત સે હોને વાલી હાનિ, આ જે બધું એ જો આખા મૂળ જે આખો અધ્યાય છે એ અધ્યાયની વિશેષતા શું છે કે કોઈ મુનિરાજ કોઈ મુનિ દશામાં પણ કોઈ પ્રકારની ઈચ્છા આશા વાંછા આદિ રાખે છે તો એમનું મુનિપણું વ્યર્થ છે. અને છેવટે જો નીચે આવીએ તો લગભગ 164 થી લઈને સ્તુત્ય વ્યક્તિ ઓ નિંદ્ય વ્યક્તિ કોણ, વિષયાભિલાષી દ્વારા તપ છોડને યોગ્ય. આ સ્તુત્ય યોગી વ્યક્તિ કોણ છે કે જે તપ ધારણ કરે છે સ્તુતિ યોગ્ય છે, અને જે તપને છોડી દે છે એ નિંદા યોગ્ય છે. એ આખું જાતનું ત્યાં વર્ણન છે. એટલે છેલ્લી અમુક આ તો આખી તપ ઉપર છે કે તપસે જૂથ હોને વાલે કી નિર્ભયતા પર આશ્ચર્ય, કે કોઈ મુનિરાજ તપને ધારણ કરીને છોડી દે છે તો એમના ઉપર અમને આશ્ચર્ય થાય છે બરાબર. એ જાતની આખી ચર્ચા અહીંયા 168 સુધી આવી. આશ્ચર્ય જે છેલ્લી ગાથા છે જે લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી, આશ્ચર્ય ઉત્પત્તિ કે દો પ્રમુખ કારણ, એમાં એક કારણ કીધું કે કોઈ વ્યક્તિને અમૃત મળી જાય કે જેનાથી એમની આખી શરીરની રોગ આદિ બધા દૂર થઈ જાય અને હંમેશા જરા અને મૃત્યુથી એમનો અભાવ થઈ જાય. એવું અમૃત જો કોઈ પીને પાછું ઉલટી કરી નાખે તો એના પર અમને આશ્ચર્ય થાય છે. અને બીજું કે કોઈ એવા જીવ છે જેમને આ સંસાર સમુદ્રથી પાર ઉતરવાનો એટલે કે એનાથી જેવી રીતના ઓલો મૃત્યુથી બચવાનો અમૃત મળી ગયું એવી રીતના સંસારથી બચવા માટે થઈને એમને મુનિ દશા પ્રાપ્ત થઈ ગઈ છે અને એ મુનિ હવે તપના પ્રભાવથી એ સંસારને પાર કરવા માટે સક્ષમ છે અને એવી તપરૂપી અવસ્થાને જો એ છોડી દે તો એમને આશ્ચર્ય થાય છે. ખ્યાલ આવે ને? આ બે વસ્તુની વાત ત્યાં કરી. આ જો આખા અધ્યાયમાં કેટલી વાત આવી આપણે કે એક તો યાચક પ્રવૃત્તિ, આશા, પછી ઈચ્છાઓ અને તપ, આ બધાનું મૂળ કારણ કોણ છે કે મૂળ કારણ મુનિરાજને પણ ઉત્પન્ન થતા રાગાદી ભાવ છે. એટલે જો છેલ્લી ગાથા જે સમરી કરે છે 169 એમાં કહે છે રાગાદિકા રાગાદિકો નાશ કરને કી પ્રેરણા. ખ્યાલ આવે છે? આ ક્યાંથી આખી વાત અહીંયા સુધી પહોંચી એ બધાને ખ્યાલ થોડો આવ્યો હશે કે હવે મુનિરાજને પણ રાગાદી ભાવોનો ત્યાગ કરવાની પ્રેરણા આપે છે. એના પછીનો જે અધ્યાય શરૂ થશે એનો છે વિષય સ્વાધ્યાય ઓલો વસ્તુ વિચાર. એટલે એના પછીની ગાથા જો આપણને ટાઈમ મળશે તો લેશું કે શાસ્ત્ર અભ્યાસ કી પ્રેરણા. બરાબર, તો આપણે આજે 169 અને પોસિબલી 170 એટલું આપણે કવર કરીશું. જો આવી જઈએ મૂળ ગાથા 161 પેજ નંબર છે બુકમાં. જો આપણે પહેલા તો એ જોઈએ મુનિ દશા કોને કહેવાય. મુનિ દશા કોને કહેવાય કે મોક્ષાર્થ પ્રકાશકમાં કહે છે કે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ દશા હોય છે. જે જીવ ત્રણ કષાય ચોપડીના અભાવમાં બાહ્ય પરિગ્રહ આદિનો ત્યાગ કરીને નગ્ન દિગંબર અવસ્થા ધારણ કરીને હવે જંગલમાં વસ્યા છે, આટલી બધી મહેનત એમણે કરી શેના માટે કરી કે આજે બહારના બધા પરિગ્રહ એમને છોડી દીધા. હું હમણાં જ વિચાર કરતો હતો કે સમજો કોઈ ચક્રવર્તી આદિ મોટા રાજા હોય, એમની એ જે મોટા રાજા હોય એમની નીચે તો કેટલા બધા રાજાઓ હોય ને, અને ચક્રવર્તીને કોઈનું આધીનસ્થ સ્વીકારવું ન પડે કેમ કે એ સૌથી મોટો રાજા છે. અને જ્યારે એ ચક્રવર્તી દીક્ષા લે છે તો કોઈ આચાર્ય પાસે દીક્ષા લે કે? તો હવે એ ચક્રવર્તીને પણ એ આચાર્યને પ્રણામ કરવા પડશે. ખ્યાલ આવે છે કે કોઈ વ્યક્તિએ આખી જિંદગી કોઈને નમસ્કાર કર્યા નથી, એ પોતે સૌથી મોટો મહાન રાજા છે, એને પણ છોડીને જો એ આ પદને સ્વીકાર કરે છે અને કોઈની શિષ્યવૃત્તિ સ્વીકાર કરે છે તો એમાં કંઈક તો વિશેષતા હશે ને, કે એને હવે એ પણ મંજૂર છે કે હું કોઈની આજ્ઞામાં રહીશ. પણ એવું તો એમને શું મળે છે ત્યાં કે જેને કારણે બધું છોડીને પણ આ ગ્રહણ કરવા તૈયાર? એમને પણ એમને પ્રણામ કરવા પડશે. હા, બધાને જ. આપણી પાસે તો એક ભરત ચક્રવર્તીની કથા છે એટલે આપણને એમ જ ખબર છે કે એમણે દીક્ષા લીધી અને અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન થઈ ગયું. પણ બધાને એવું ન થાય ને? તો કોઈ તો એવા ચક્રવર્તી હશે ને, બાકીના જે એટલા 10 ચક્રવર્તીએ દીક્ષા લીધી 12માંથી, 2 તો નરકમાં ગયા કેમ કે એમણે દીક્ષા જ ન લીધી. જે 10 ચક્રવર્તીએ દીક્ષા લીધી એમાંથી કોઈ એવા પણ હશે ને કે જેમણે, બિલકુલ, ચક્રવર્તીના જે ભોગોમાં ભોગવવાનો જે ભાવ છે એ જ પાપ છે. એ નિયમ છે કે ચક્રવર્તી જો દીક્ષા ન લે તો સાતમી નરકે જ જાય. કેમ કે એમને જે ભોગો મળ્યા છે એને ભોગવવાનો જે ભાવ છે ને એ જ પાપ છે. એમને છોડો, આપણને જે ભોગો મળ્યા છે બિલકુલ પાપ જ છે. જો વિચાર કરો, જેને જેટલા પુણ્યના ઉદય જેટલા સંયોગો મળ્યા છે ને, એ સંયોગો જેટલા વધારે મળ્યા છે ને એ વધારે દુઃખનું કારણ છે. એમ સમજો કે તમે રસ્તા પર ચાલો છો અને તમારી પાસે અહીંયા રસ્તામાં લેન્ડ માઇન્સ રાખેલી છે. લેન્ડ માઇન્સ સમજાય ને, જમીનની અંદર બધા બોમ્બ રાખેલા છે કે તમે પગ મૂકશો અને ફૂટશે. તો એ જે સંયોગો છે ને આપણી આજુબાજુ, એ લેન્ડ માઇન્સ જેવા છે કે જેટલા વધારે સંયોગો એટલી વધારે લેન્ડ માઇન્સ. કેમ કે ક્યાંક એકમાં તમે પગ મૂક્યો, ક્યાંક એકમાં તમને ભોગવવાનો ભાવ થયો તો એ પાપનું કારણ બને છે. પહેલાના પુણ્યના ઉદય છે અને વર્તમાનના નવા પાપ બંધાય છે. પાપાનું બંધ નહીં, પુણ્ય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જે ગરીબ છે એ ગરીબને પણ ભોગવવાના ભાવ તો થઈ શકે. આજુ આ તો ખાલી ઉદાહરણો આપું છું, બાકી સંયોગોને કારણે જીવને ભાવ થાય છે એવું નથી. એવું પણ હોય ને કે કોઈ ગરીબ હોય એની પાસે કંઈ જ નથી, પણ એને ભોગવવાના ભાવ તો બધા જ છે, તો એને તો એનાથી વધારે લાઈન માઇન્સ છે. જેટલી જેના ભોગવવાની ઈચ્છા એટલા એને પાપ. ખ્યાલ આવ્યો ને? અને કોઈની પાસે બધું જ હોય એને કાંઈ ભોગવવાના ભાવ ન હોય, એવું પણ હોઈ શકે ને? તો જો ફરીથી આપણે વાત શેની ચાલે છે કે કોઈ એવા ચક્રવર્તી રાજા જેવા જીવ હતા અને બધું જ ત્યાગીને મુનિ દશા એમણે ધારણ કરી, તો એ મુનિ દશામાં એમને એવું શું મહાન લાગ્યું હશે કે બધું છોડીને પણ મુનિ દશા લેવા તૈયાર થઈ ગયા? તો જે મુનિ દશાનું હાર્દ છે, જે એનું વાસ્તવિક સ્વરૂપ છે, એ છે શુદ્ધ ઉપયોગ. જે પોતાના આત્મામાં લીન થઈને એમને જે આનંદ અંદરથી આવે છે એને કહેવાય શુદ્ધ ઉપયોગ. હું બીજો પણ વિચાર કરતો હતો, આપણને નેક્સ્ટ ગાથા છે ને એમાં કહેવાનો વિચાર હતો, પણ હવે ટોપિક નીકળ્યો છે તો હમણાં જ કહી દઉં. આપણે જુઓ, આપણા જીવનમાં, આપણા દૈનિક જીવનમાં આપણી માનસિક સ્થિરતા આજકાલ કેટલી ડગમગાઈ ગઈ છે. ફરીથી આપણા જે ડે ટુ ડે જીવનમાં વી હેવ નાઉ સો મેની ડિસ્ટ્રેક્શન્સ કે આપણા માઇન્ડની પણ સ્થિરતા હંમેશા ચંચલિત હોય છે. કાં તો એનું વોટ્સએપનું કંઈક વાગે, કાં તો આપણે બીજા કંઈક ઘંટડી વાગે, કોઈ નોટિફિકેશન્સ આવે, અથવા કોઈ ઈમેલ્સ આવે, કે ટીવી આદિ હોય, કે ગમે તે હોય, આપણે જે દેર આર સો મેની અધર ડિસ્ટ્રેક્શન્સ, અને એને કારણે આપણે જાણે હંમેશા ફોનને ટીવીને કોઈ બીજા સંયોગોને ઓલવેઝ આપણે જાણે એવી તાકમાં જ બેઠા ને એને એડિક્ટેડ હોય એના જેવું આપણને લાગે છે. હવે ચક્રવર્તી પાસે તો એટલા બધા સંયોગો છે, આપણી પાસે તો એક બે ડિવાઇસીસ છે ખાલી. ચક્રવર્તીને તો જે ભોગો જોઈએ એને અવેલેબલ છે. ખ્યાલ આવે છે? તો એ કેટલા ડિસ્ટ્રેક્ટેડ હોવા જોઈએ. એકલા ડિસ્ટ્રેક્ટેડ હોવા જોઈએ તો પણ ભરત ચક્રવર્તી જેવા જીવો હોય છે કે જે કોઈ વસ્તુમાં જોડાતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? મારે કહેવાનો પોઈન્ટ શું છે કે કોઈ આવા મહાન જીવો હોય કે જેને પોતાના આત્મામાં લીન થઈને, જે સ્થિર થઈને અંદરથી આનંદ જે આવે છે એ જ એમને મન, એ જ એમને ગમતો હોય, બાકી કંઈ જ ન ગમતું હોય, એવા જીવ દીક્ષા લઈને મુનિરાજ થવા માટે તૈયાર થાય છે. ખ્યાલ આવે છે? બધા જ સંયોગોને આમ ઠોકર મારીને છોડીને ચાલ્યા જાય છે. આપણને કહો કે ચલો તમે વોટ્સએપને ઠોકર મારી દો, બંધ કરી દો, નથી જોતું, કરી શકે? બોલો, એક વસ્તુ છોડવી કેટલી અઘરી પડે છે આપણને. તો આ બધા જ સંયોગોને છોડીને, ઘર પરિવાર કપડાં મકાન આદિ બધું છોડીને તરત આમ દાળ દિન નીકળી જાય, કેટલી અંદરથી એમને સિંહ વૃત્તિ જોઈએ, કેમ કે સામે એને જે વસ્તુ મળે છે એને કેટલી ગમતી હશે, વિચાર તો કરો. તો એવા જીવને, હવે એવા જીવને જેને અંદરમાં આટલી રુચિ હોય, આત્માનો એને અંદરથી એવો ઉછાળો હોય, અંદર એમને એટલી સુખ બુદ્ધિ લાગતી હોય, એવા જીવને હવે મુનિ દશા લઈને કોઈ બીજા ભાવ એમને ખલેલ પહોંચાડે, હા, કે કંઈક ભૂખ લાગી છે, અથવા તો સમજો કે કોઈ મચ્છર આદિ કરડે છે, હા, કોઈ કોઈ બીજા દર્શનાર્થી આવ્યા છે અને અહીંયા બાજુમાં બેઠા છે, તો એ બધી વસ્તુ પણ એમને ખલેલ જેવું લાગે, જાણે ડિસ્ટર્બન્સ છે. ગઈકાલે અમારે દાદર મંદિરમાં ક્લાસ હતો, ત્યાં વાત થઈ કે કુનકુંદ આચાર્ય ભગવાને આ બધા શાસ્ત્રો લખ્યા ને, ત્યાં તો નિયમસારનો વિષય હતો, જો એકદમ ઊંચી વાત હતી, પણ કુનકુંદ આચાર્ય ભગવાને જે શાસ્ત્ર લખ્યા એ એમના માટે ખલેલ રૂપ છે, ડિસ્ટર્બન્સ છે. જે પોતાના આત્મામાં લીન થઈને જે આનંદ ભોગવી રહ્યા હતા એ ન ભોગવી શક્યા, એટલે બહાર આવીને એમને વિકલ્પ આવ્યો, તો એમણે એ શુભ ભાવમાં શાસ્ત્ર લખ્યા. આપણા માટે વસ્તુ એટલી ઉપકારી થઈ પડી કે આપણે નિહાલ થઈ, પણ એમના માટે તો એ ડિસ્ટર્બન્સ છે ને, એમના માટે તો એ તો પણ એમના ભાવથી પડી જવું એના જેવું છે. માટે એવા ભાવથી બચવા માટે, અથવા કોઈ એવા ભાવ આવી જાય કે કોઈ તપને ત્યાગીને કોઈ મુનિરાજ પાછા સંસારમાં વયા જાય, એવા પણ હોઈ શકે ને, કોઈ હિન પુરુષાર્થી મુનિરાજ, તો એવા ભાવથી બચવા માટે થઈને અહીંયા આ ગુણભદ્ર આચાર્ય ભગવાન છેલ્લી ભલામણ કરે છે કે રાગાદીનો નાશ કરવાની પ્રેરણા, કે કોઈ મુનિરાજે બાહ્યના બધા જ પરિગ્રહનો ત્યાગ કરીને આ મુનિ દશાને અંગીકાર કરી છે, તો બાહ્યના શત્રુ તો એણે જીતી લીધા, હવે એણે પોતાની અંદરના અંતરંગ શત્રુને જીતવાના છે, અને અંતરંગ શત્રુને જીતવા માટે આ રાગાદી ભાવનો ત્યાગ કરો, એવી જો અહીંયા ભલામણ આપે છે. જો આપણે ગાથા વાંચીએ, રાગાદી કા નાશ કરને કી પ્રેરણા, પૂર્વોક્ત કારણો છે, પૂર્વોક્ત એટલે જે આપણે કહીને આવ્યા ને, ચાર પાંચ વસ્તુ કીધી ને, કે કોઈ વાંછા કરે છે, કોઈ ઈચ્છા કરે છે, અને કોઈ યાચના કરે છે, અથવા કોઈ તપથી ચ્યુત થાય છે, કોઈ તપથી ભંગ થઈ જાય છે, એ બધાથી, એ બધા કારણોને, એ બધાને કારણે પૂર્વોક્ત કારણો છે, સંયમ નિધાન કો નહીં છોડને વાલે, કે આ જે બધા જે કારણો હતા એનાથી બચી જવા વાળા મુનિરાજ જે હજી મુનિ દશામાં છે, પોતાના સંયમને ધારી રાખ્યો છે, તો એવા મુનિરાજે પૂર્વોક્ત કારણો છે સંયમ નિધાન કો નહીં છોડને વાલે વિવેકી જીવ સર્વ પરિગ્રહ કા ત્યાગ કરકે અબ રાગાદી કા સમૂલ નાશ કરને કે લીએ પ્રયત્ન કરે. ખ્યાલ આવે ને? બહારના બધા પરિગ્રહનો તો એમણે ત્યાગ કર્યો, સર્વ પરિગ્રહ કા ત્યાગ કરકે, હવે અંતરંગ પરિગ્રહ, પરિગ્રહ બે પ્રકાર, પરિગ્રહ એટલે ખ્યાલ છે ને, પરિગ્રહ, પરિ એટલે બધી બાજુ, પરિ એટલે સરકમફરન્સ, અને ગ્રહ એટલે ગ્રહ, બધી જ બાજુથી ગ્રહણ કરવું એને કહેવાય પરિગ્રહ. તો શું ગ્રહણ કરે છે? તો બે પ્રકારની વસ્તુ ગ્રહણ કરે છે, એક છે અંતરંગ પરિગ્રહ, એક છે બહિરંગ પરિગ્રહ. બહિરંગ પરિગ્રહ તો બહુ સિમ્પલ છે કે જો આ ઘર મારું, આ કપડાં મારા, આ ઘર પરિવાર મારા, આ ગાડી મકાન આદિ બધું મારું, આ પૈસા આદિ મારા, આ નોકર નોકરાણી મારા, આ જમીન, પછી આ બધું વાસણો, આ બધી બધી વસ્તુ મારી, બરાબર. આજે મારું મારું કરીને આપણે બહારના પદાર્થને ગ્રહણ કરીએ છીએ એને કહેવાય બહિરંગ પરિગ્રહ, સોનું ચાંદી આદિ બધું છે, બરાબર. હવે દિગંબર મુનિરાજે એ બધાનો તો ત્યાગ કરી દીધો, એમને કોઈ જ પ્રકારના બહિરંગ પરિગ્રહ નથી. તો અંતરંગ પરિગ્રહ શું છે? અંતરંગ પરિગ્રહ એટલે જીવ પોતાના જ પરિણામોમાં દોષ ઉત્પન્ન કરે છે, વિકારી ભાવ ઉત્પન્ન કરે છે. એટલે કે જીવ પોતાના જ પરિણામમાં એ વિકારને ગ્રહણ કરે છે. ખ્યાલ આવે? પોતાના પરિણામમાં વિકારી ભાવને ગ્રહણ કરે છે, એને કહેવાય અંતરંગ પરિગ્રહ. એ અંતરંગ પરિગ્રહ 14 પ્રકારના છે, બહિરંગ પરિગ્રહ 10 પ્રકારના છે. અંતરંગ પરિગ્રહ 14 પ્રકાર: મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ અને હાસ્ય આદિ 9 કશાય. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. બરાબર? તો જે મુનિરાજે આ બહિરંગ પરિગ્રહનો ત્યાગ કર્યો એ હવે અંતરંગ પરિગ્રહનો પણ છોડીને આ રાગાદીનો નાશ કરે કે જેનાથી પોતાના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે. જો એવી ગાથા અહીંયા કહે છે, સમૂલ નાશ કરને કે લીએ પ્રયત્ન કરે એસી શિક્ષા આગામી છંદ મેં દેતે હૈ. જો આપણે બધા વાંચીએ છંદ સાથે, બહુ આરંભ પરિગ્રહ આદિક બાહ્ય શત્રુ કા નાશ કિયા, અતુલ આત્મબલ અર્જિત કરકે અબ ના કોઈ શત્રુ રહા, ભોજન શયન ગમન સ્થિતિ મેં સાવધાન હો કર રહેના, અંતરંગ અરિનાશ હેતુ તુમ અપની પરિરક્ષા કરના. જો મુનિરાજે બાહ્ય પરિગ્રહનો તો ત્યાગ કર્યો પણ તો પણ મુનિરાજની એવી અમુક હજી ક્રિયાઓ છે ને કે ભોજન કરે છે, શયન રાત્રિમાં થોડુંક એક અંતર્મુહૂર્ત આદિ જેવું શયન કરે છે, ગમન કરે છે, 28 મૂળ ગુણનું પાલન કરે છે, તો 5 સમિતિ આદિનું ધ્યાન રાખે છે, 5 મહાવ્રતનું પાલન કરે છે, કેશ લોચ આદિ કરે છે, ઊભા ઊભા આહાર, નગ્નતા, અદંત ધોવન આદિ બધું કરે છે. તો આ હું કરું છું, હું કરું છું પાછું એમ કરીને પાછું ગ્રહણ ન કરી લેતા. ખ્યાલ આવ્યો કે નહીં? શું કહે છે કે આ બધું ભલે તમે કરો છો પણ હવે એમાં અટકી ના જતા કે એ હું કરું છું એમ કરી. ખ્યાલ આવ્યો કે નહીં? જો એવો અહીંયા અહીંયા ઉપદેશ આપે છે, બહુ સરસ છે ગાથા. જો અર્થ, હે મુનિ, તુમને યહ મુનિલિંગ ધારણ કરકે બહોત આરંભ આદિ પાપ કર્મ રૂપ બાહ્ય શત્રુઓ કા નાશ કરકે અપની શક્તિ સંચિત કર લી હૈ. ખ્યાલ આવે કે જે ઘર મકાનમાં ગૃહસ્થપણામાં જે રહેતા હતા એનો ત્યાગ કરીને અને જે મુનિલિંગને તમે ધારણ કર્યું છે તો તમે આ પોતાના શત્રુઓને, શત્રુઓ એટલે કયા? ત્યાં અંતરંગ બહિરંગ બધા શત્રુઓ, એ પરિગ્રહ, એ પરિગ્રહનો નાશ કરવા માટે તમે ઘણી શક્તિ અર્જિત કરી લીધી. એટલે યુ આર હાફ વે. ખ્યાલ આવે? તમે યુ હેવ કમ વે અહેડ. આ બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી, હા, શક્તિને ભેગી કરી, કેમ કે તમે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરીને તમે હિંમત વધારી છે, એમ તમારી તૈયારી આગળ વધી છે. હજી તમે જે સાવ ઓલા શ્રાવક જેવા સંસારમાં ડૂબેલા છો એવા નથી, તમે ઘણા આગળ આવી ગયા છો. ખ્યાલ આવે ને? આ ગુણભદ્ર આચાર્ય શું કહે છે કે જો હે મુનિ, તુમને યહ મુનિલિંગ ધારણ કરકે બહોત આરંભાદિક પાપ રૂપ પાપ કર્મરૂપ બાહ્ય શત્રુઓ કા નાશ કરકે અપની શક્તિ સંચિત કર લી હૈ, ઇસલિયે તુમ્હારા ઓર કોઈ દૂસરા વિઘ્ન કરને વાલા શત્રુ નહીં. તમે બાહ્ય પરિગ્રહ આદિનો ત્યાગ કર્યો એટલે હવે બહારનું કોઈ આવીને તમને વિઘ્ન કરશે એવું પોસિબલ નથી. ખ્યાલ આવે? પણ એનો મતલબ શું કે અંદરમાંથી તો હું પોતે જ તમે વિઘ્ન હજી ઉત્પન્ન કરી શકો છો એ આગળ કહે છે. પણ કોઈ બહારથી આવીને મુનિરાજને ડગાવી દે, જો સપોઝ મુનિરાજે દીક્ષા લીધી હોય, ધ્યાન આદિમાં લીન હોય અને એમની પરિણતિ પોતાના આત્મામાં લાગતી હોય, પોતાના આત્મામાં નિર્વિકલ્પ સ્વસંવેદનમાં હોય, તો બહારથી કોઈ ઉપસર્ગ આદિ બી કરે ને તો મુનિરાજ ચડે નહીં, ત્યાં ને ત્યાં જ વિરાજમાન હોય અને પોતાના આત્મામાં લીન થઈને પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરે. એટલે બહારનું કોઈ આવીને હવે મુનિરાજને ડગાવી શકે એવી શક્તિ એ કોઈમાં નથી, કેમ કે એમણે બહિરંગ પરિગ્રહ આદિનો ત્યાગ કરી દીધો છે. જો આગળ વધશે, ઉપસર્ગ હોઈ શકે પણ એ મુનિરાજને ચડાવી દે એવું કોઈ બીજી બીજી શક્તિમાં સામર્થ્ય નથી. કોઈ બીજો પદાર્થ આવીને મુનિરાજને કંઈ પોતે પોતાનો દોષ હજી કરી શકે છે. ખ્યાલ આવે? જો એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરતું નથી, એ તો દ્રવ્યાનુયોગનો મહાસિદ્ધાંત છે જ. પણ હવે મુનિરાજના આચરણમાં પણ એ લાગુ પડે છે, કેમ કે મુનિરાજને એમની સ્થિરતા એટલી વધી છે. સમજો, હજી આપણે આપણે કોઈ હોઈએ અને સમજો છોકરાઓની એક્ઝામ હોય ઘરમાં, તો આપણે શું કહીએ? અરે ટીવી બંધ કરો, ટીવી બંધ કરો. કેમ? કે છોકરાની એક્ઝામ છે એને વાંચવું છે. ખ્યાલ આવે છે? તો ટીવીને આને વાંચવાને શું લાગે પડે? કે જો ટીવી ચાલુ હશે તો એ ટીવી આને ડિસ્ટર્બ કરશે. તો કોઈ અન્ય પદાર્થ આવીને જીવને ડિસ્ટર્બ કરે છે? જો વાસ્તવિકપણે દ્રવ્યાનુયોગના એંગલથી નથી કરતું, પણ હજી આપણી જેટલી અસ્થિરતા છે કે આપણી એ અસ્થિરતાને કારણે ઉપયોગ એક જગ્યાએ ટકતો નથી, તો આમ તેમ ફરે છે. એટલે આપણે બહારના સાધનોને દૂર કરવાની કોશિશ કરીએ છીએ. ખ્યાલ આવે? પણ હવે મુનિરાજની તો અંતરંગ સ્થિરતા જેટલી વધી છે, અહીંયા કીધું ને આગળ શક્તિ સંચિત કરી છે, એટલે મુનિરાજ તો નિરંતર છઠ્ઠા સાતમામાં ઝૂલે છે, એવા સ્વસંવેદનમાં રહે છે. એમની એટલી સ્થિરતા વધી ગઈ છે કે નિરંતર આત્મામાં લીન રહેવાનો પ્રયાસ કરે છે. એટલે હવે એવી ભૂમિકામાં કોઈ બહારનું આવીને મુનિરાજને ચડાવી દે એવું બનતું નથી. તો શું બને છે? જો કહીએ આગળ, એટલે તુમ્હારા કોઈ દૂસરા વિઘ્ન કરને વાળા શત્રુ નહીં રહે, પરંતુ અબ તો અંતરંગ શત્રુઓ કે નાશ કરને કા અભિલાષી હોકર, હવે તમે જે અંતરંગમાં આજે સંજોલન કશાય તમને બાકી છે ને, એ સંજોલન કશાયનો પણ નાશ કરવાનો તમે પ્રયત્ન હવે કરજો. એના માટે તત્પર રહેજો, એના માટે સાવધાન રહેજો, અને એવા પુરુષાર્થપૂર્વક અંતરંગ શત્રુઓ કે નાશ કરને કા અભિલાષી હોકર ભોજન કરના, સોના, ચલના, બેઠના આદિ ક્રિયાઓ મેં સાવધાન રહેકર અપની રક્ષા કર, એસી શિક્ષા હમ તુમે દેતે હૈ. ખ્યાલ આવે છે કે શું કહે છે? કે જે મુનિરાજે હવે જે પોતાની અંતરંગ પરિણતિને આટલા ઊંચા ધોરણ સુધી લઈ આવ્યા છે, આપણે એમ કહીએ ને કે હાલતા ચાલતા સિદ્ધ છે, સિદ્ધોની એમ તળેટીમાં બેઠા છે. એમ સમજો કે આપણે જાત્રા કરવા જઈએ અને આમ પર્વત ચડીએ અને આમ લગભગ એમ સમજો 100 પગથિયા જ બાકી હોય, ત્યાં સુધી પહોંચી ગયા. હજી 100 પગથિયા છે. આપણા મંદિરના કેટલા છે પગથિયા? કોઈને ખ્યાલ છે કેટલા છે? આપણે 4 માળ છે, લગભગ કેટલા, 60-70 તો હશે જ. તો 100 જ પગથિયા બાકી છે. તો આપણે શું કહે? અરે આવી ગયા, બસ અહીંયા જ છે. અને કોઈ તો એ ત્યાં સુધી જઈને પાછું નીચે આવી જાય તો આપણને એના દુર્ભાગ્યનો ઓલું થાય ને, કે નવાઈ લાગે ને. એવી જ રીતે મુનિરાજ તો જાણે હવે સિદ્ધોની તળેટીમાં બેઠા છે, એમ કે બસ હવે થોડી પોતાની સ્થિરતા હજી વધારે તો શ્રેણી માંડીને મોક્ષ. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આચાર્ય ભગવાન એમને મુનિરાજોને શિક્ષા આપે છે, ભલામણ કરે છે કે ભાઈ તમે મેજોરિટી પુરુષાર્થ તો તમે કરી લીધો, બાહ્ય શત્રુ આદિનો ત્યાગ કરી દીધો, હવે પેલી યાચનામાં, ઓલી ઈચ્છાઓની ઉત્પત્તિમાં, ઓલા તપથી ચ્યુત થવામાં હવે ન જોડાતા, હવે તો તમે બસ પોતાના આત્મામાં લીન થઈને આ રાગાદી, જે બચેલા રાગાદી છે સંજોલન કશાયના, એનો પણ નાશ કરીને બસ તમારું કલ્યાણ કરીને મોક્ષે જતા રહો. ખ્યાલ આવે છે? જો ભાવાર્થ વાંચીએ, ભાવાર્થ બહુ સિમ્પલ છે, થોડુંક ફટાફટ વાંચી લઈએ. રાજાઓ કે 2 પ્રકાર કે શત્રુ હોતે હૈ, એક હૈ બહિરંગ શત્રુ ઓર એક હૈ અંતરંગ શત્રુ. બરાબર, સેલ્ફ એક્સપ્લેનેટરી છે ને. અપને રાજ્ય કી સીમા કે બહાર સ્થિત અન્ય રાજા આદિ સ્પષ્ટ રૂપ સે બહિરંગ શત્રુ હૈ. બરાબર, જે એડજેસન્ટ બીજા રાજા હોય એ તો આપણા શત્રુ છે જ. ઓર અપને પાસ રહેને વાલે ખાન પાન આદિ મેં સહાયક નોકર આદિ કે રૂપ મેં છીપે હોય દુશ્મન, વો અંતરંગ શત્રુ. આપણા જ મહેલમાં રહેતા હોય કોઈ દાસ કે એવું કઈ હોય કે રસોઈ બનાવવા વાળા હોય અને ઝેર નાખી દેતો તો આપણને એ પણ એવી રીતના મારી શકે. સમજો આપણે રાજા છીએ, કોઈ બહારના રાજા આવીને યુદ્ધ કરીને આપણને મારી શકે, અથવા તો કોઈ નોકર આદિ આપણને આવી રીતના મારી શકે. એટલે રાજાએ તો બંને સિચ્યુએશનમાં સાવધાન રહેવાની જરૂરત છે. જો बाह्य शत्रुओं का नाश करने वाले राजा को राज्य भ्रष्ट होने का कोई कारण तो नहीं रहा। हवे समझो कि कोई बाह्य शत्रुओ जेटला छे ए बधाने हरावी दीधा अने हवे आपणे एक ज निष्कंटक राजा छे, हवे कोई बच्यू नहीं दुश्मन बाहर ना, तो हवे कोई बाहर वालू आवीने आपणे हरावी दे के मृत्यु आपणुं नाश करी नाखे एवुं तो पॉसिबल नथी। तो हवे कोण करी शके कि घर में ज घरनो कोई भेदी होय तो एज करी शके। ख्याल आवे ने? जो बाह्य शत्रुओं का नाश करने वाले राजा को राज्य भ्रष्ट होने का कोई कारण तो नहीं रहा, परंतु यदि वह खान पान आदि क्रियाओं में सावधानी न रखे तो अंतरंग शत्रुओं द्वारा मारा जा सकता है। इसलिए अंतरंग शत्रुओं से भी खान पान आदि क्रियाओं में सावधान रहकर अपनी रक्षा करना चाहिए। जे भले चक्रवाती आदि होए तो इन्हें अंतरंग शत्रुओं थी पण पोतानो बचाव करवो जोईए। हवे जो एवी ज रीते मुनिराज छे, ए मुनिराज ने हवे एमणे सर्व परिग्रहनो त्याग कर्यो छे, तो कोई अन्य देवांगना जेवी स्त्री आवीने अथवा तो कोई मनोहर कपड़ा महल दागीना आदि कोई आपी दे અને મુનિરાજ વિચલિત થઈ જાય એવું તો બનવાના ચાન્સ ઓછા છે કે બહારના પદાર્થથી આવીને મુનિરાજ ચડિત થઈ જાય, પણ હજી પણ એમના મનમાં રહેલા જે રાગાદી ભાવ છે એ રાગાદી ભાવની જો ઉત્પત્તિ થાય તો બહાર સંયોગો હોય કે ન હોય મુનિરાજની ભૂમિકા પડવાના ચાન્સ છે। ખ્યાલ આવે છે? એટલે મુનિરાજે એ અંતરંગ શત્રુઓથી સાવધાન થઈને રહેવું જોઈએ। इसी प्रकार मुनियों के भी दो प्रकार के शत्रु हैं, बहिरंग और अंतरंग। मुनिलिंग से बाह्य स्पष्ट रूप से विपरीत भाषित होने वाले जो मुनिराज नु जे लिंग छे, लिंग एटले के एमनी बहारनी एमनो अपीयरेंस एमनो एमनो बहारनो आचरण, हवे एनाथी जे स्पष्ट रूपे जुदा छे कि कोई कोई एवी प्रतिमा होय के जेने शस्त्र आदि होय અથવા બાજુમાં નારી આદિ લઈને હોય, કોઈ પશુ આદિ ઉપર ઊભા હોય, તો એ લિંગ એટલે કે એનો જે પોઝ છે એ તો મુનિ દશાથી સ્પષ્ટ ભિન્ન છે ને, તો મુનિરાજને એવા પોઝને જોઈને અટ્રેક્શન થઈ જાય એવું થવું તો બહુ લેસ લાઇકલી છે। ખ્યાલ આવ્યો કે નહીં શું કહેવા માંગે છે? જો ફરીથી
દર્શન કરવા જાય,
હા જો કોઈ દર્શન કરવા જાય કોઈ શ્રાવક અને મુનિરાજ પોતાના ધ્યાનમાં બેઠા હોય તો એમને કાંઈ આશીર્વાદ આપવાનો વિકલ્પ જ નથી આવતો, વિકલ્પ નથી આવતો, તો આપણને લાગે કે અરે મુનિરાજ મારી સામે જોઈ રહ્યા છે અને કાંઈ બોલતા નથી, કેમ કે મુનિરાજ આમ આંખ બંધ કરીને જ ધ્યાન કરતા જરૂરી નથી, એમની તો નાસાગ્ર દ્રષ્ટિ હોય ને, તો આપણને એવું બી લાગે કે મારી સામે જોઈ રહ્યા છે। ખ્યાલ આવે ને? એ ઉપર બેઠા હોય સમજો ઓલા શિલા ઉપર અને આપણે એમની નાસાગ્ર દ્રષ્ટિ છે, આપણે ત્યાં જ સામે જઈને નીચે બેસી જઈએ તો આપણને એવું લાગે કે મારી સામે જોઈએ છે તોય બોલતા નથી। ખ્યાલ આવે ને? તો આપણને લાગે કે એવા રૂઢ છે, કેટલા અહંકારી છે એવું આપણને લાગે, તો એવું નથી, એ તો પોતાના ધ્યાનમાં લીન છે, એમનો ઉપયોગ બી બહાર નથી। હવે સમજો એમનો ઉપયોગ બહાર આવ્યો કોઈ કારણવશ, એમનું ધ્યાન ભંગ થયું અને સામે કોઈ દેખાય તો દેખાય તો આશીર્વાદ આપે બી ને નો બી આપે, એવો કોઈ નિયમ નથી કે એમને આપવા જોઈએ, એમને કરુણા ભાવ થાય તો ઉપદેશ પણ આપે આશીર્વાદ પણ, આશીર્વાદ શું આપે કે ભાઈ તમને બધું સંયોગો મળી જાય એવા થોડી આશીર્વાદ આપે, ધર્મ વૃદ્ધિ થાવ એવા આશીર્વાદ આપે। ખ્યાલ આવે છે ને? ભાઈ તો એ જાતના આશીર્વાદ આપે એમાં કંઈ દોષ નથી, એમને વિકલ્પ થાય તો આપે ન થાય તો ન આપે, પાછા પોતાના ધ્યાનમાં લીન થઈ જાય। મુનિરાજને કોઈ જ આવશ્યક નથી આ બહારના, એમને તો બસ પોતાના આત્મામાં લીન થઈને આનંદ ભોગવવાનો એક આવશ્યક છે। ખ્યાલ આવે? પણ હવે સમજો એ મુનિરાજને એ ત્યાં બેઠા બેઠા જ કોઈ સામે આવ્યું હોય કે ન આવ્યું હોય, એમને જો એવા ભાવ થાય કે કાશ હું પણ આમ એકલો એકલો બેઠો છું, કોઈ શિષ્ય મારી સાથે હોત, તો આ જાતના જે રાગના ભાવ જો સમજો કોઈને થઈ જાય તો એનાથી એમનું મુનિ પણ ભંગ થઈ શકે છે। ખ્યાલ આવે કે? તો એવા જે અંતરંગ જે એમના કંઈક સૂક્ષ્મ કષાય ભાવ આદિ હોય, સંજોલન કષાયના એ જે ક્રોધમાન માયાલોભ આદિ હોય, તો એના ઉપર હવે વિજય પ્રાપ્ત કરવું એ મુનિરાજનું એકમાત્ર કર્તવ્ય છે. ખ્યાલ આવે કે જો પાછી આપણે આગળ. ઇસી પ્રકાર મુનિઓ કે ભી દો પ્રકાર કે શત્રુ હૈ, એક બહિરંગ ઓર એક અંતરંગ. મુનિલિંગ સે બાહ્ય સ્પષ્ટ રૂપ સે વિપરીત ભાષિત હોને વાલે હિંસાદિ રૂપ આરંભ આદિ બહિરંગ શત્રુ હૈ, ઓર મુનિલિંગ મે ભી હોને વાલી ખાન પાન આદિ ક્રિયાઓ મે રાગાદિ પ્રમાદ રૂપ મોહમય ચરિત્ર મોહમય છિપે હુએ વિપરીત ભાવ અંતરંગ શત્રુ હૈ. જે એવી દશાઓ છે જે મુનિરાજની દશામાં હોય છે, એ સમજો મુનિરાજ જે આપણે ઘણી વાર જોઈએ ને ક્યારેક, આમ કે મુનિરાજ કોઈને કહે કે ભાઈ તમે મંદિર આદિ બનાવડાવો, અથવા તો મુનિરાજ કોઈનું ગવર્નન્સ કરતા હોય કે આ નગરમાં આ ગામમાં આટલા શ્રાવકો રહેવા જોઈએ, આટલી ગાયોનું તમે આ પાંજરાફોડ બનાવો, આ કઈ જે આપણા બ્રહ્મચારી શ્રાવકો એના માટે તમે બધું ગૃહ ઉદ્યોગ જેવું કંઈક શરૂ કરો, અને મુનિરાજ આખું બધું મેનેજમેન્ટ આખું ગવર્નન્સ કરતા હોય, તો એ મુનિલિંગની ભૂમિકા જ નથી. ખ્યાલ આવે ને? બહારના કપડાં આદિ સ્ત્રીઓને રાખવું એ તો બહુ દૂરની વાત થઈ ગઈ, એ તો હોય જ નહીં, પણ એમને આવું પણ ન હોય. ખ્યાલ આવે છે? અથવા જે ગુરુદેશીના ટાઈમમાં તો એ બી ઘણું હતું ને કે જે એમ કહે ને કે હંમેશા શ્વેત વસ્ત્ર ધારી મુનિરાજ હોય જ ન શકે. ખ્યાલ આવે ને? ઘણી વાર કહેતા હતા મુનિરાજ ગુરુદેવશ્રીના પ્રવચનો. તો આ તો એમના સ્પષ્ટ બહિરંગ શત્રુઓ છે. શત્રુઓ એટલે કે આ તો બહિરંગ લિંગ છે જે હવે મુનિરાજની ભૂમિકામાં હોય છે. પણ મુનિરાજની ભૂમિકામાં હોવા વાળા જે સંજલન કશા એમને હજી બાકી છે, તો મુનિરાજ સંઘમાં રહે છે, સંઘમાં વિહાર કરે છે, ભોજન આદિ ક્રિયાઓ કરે છે, અથવા તો ક્યાંય તપ આદિ ક્રિયાઓમાં તો ક્યાંય ઉભા રહે છે, ક્યાંક બેસે છે, કોઈ ક્યારેક સુવાની ક્રિયાઓ આદિ થાય છે. આ બધી ક્રિયાઓમાં પણ સંજલન કશાય વશ જે એમને રાગાદિ ભાવ થાય છે, એ રાગાદિ ભાવને પણ જીતવાની આગળ હવે ભલામણ કરે છે. ઓલામાં તો ફસાવાનો હવે ચાન્સ જ નથી. ખ્યાલ આવ્યો ને? એમ કહે છે. તો જો અપની રક્ષા જિસ પ્રકાર હો ઉસ પ્રકાર બાહ્ય આરંભાદિ કા ત્યાગ કરને વાલે મુનિઓ કો મુનિપદ સે ભ્રષ્ટ હોને કા કોઈ કારણ તો નહીં રહા. જેમણે બાહ્ય પરિગ્રહ આદિનો ત્યાગ કર્યો છે તો હવે એનાથી તો એમને એ ભ્રષ્ટ થવાનો ચાન્સ નથી. પરંતુ ખાનપાન આદિ ક્રિયાઓ મેં પ્રમાદી હોકર જેટલું ભોજન ખાવું જોઈએ એનાથી જો અધિક ખાઈ લે તો એમને એ પેટ ખૂબ ભરાયેલું હોય તો એને કારણે પ્રમાદ ચડે છે. પ્રમાદ એટલે લેઝીનેસ આવે છે, તો પોતાના ધ્યાનમાં લીન નથી રહી શકતા. તો એ જે એમને કશાય ભાવ ઉત્પન્ન થયો કે ને, એનાથી એમનું મુનિલિંગ છૂટતું નથી, મુનિ દશા છૂટતી નથી, પણ એ જે કશાય ભાવ ઉત્પન્ન થાય છે એને કારણે એમની સ્થિરતા પણ વધતી નથી, તો જે આગળ વધવું જોઈએ વધી શકતા નથી. ખ્યાલ આવે છે કે? તો જો ખાન પાન આદિ ક્રિયાઓ મેં પ્રમાદી હોકર અસાવધાન રહેને વાલે મુનિઓ કા મુનિપદ રાગાદિ અંતરંગ ભાવો સે નષ્ટ હો જાતા હૈ. જે એમના અંતરંગ રાગાદિ ભાવો છે એમનાથી જ એમનું મુનિપદ નષ્ટ થઈ શકે છે. ઇસલિયે રાગાદિ અંતરંગ શત્રુઓ સે અપને મુનિપદ કી જિસ પ્રકાર રક્ષા હો ઉસ પ્રકાર ખાન પાન આદિ ક્રિયાઓ મેં સાવધાની રખના ચાહીએ. મુનિરાજે પોતાના જે આચરણ આદિમાં એ જાતની સાવધાની રાખવી જોઈએ. એમને તો જે અમુક નિયમો છે 32 કોળિયા જ આહાર લે, પછી એ જે વિભિન્ન જે અભિગ્રહ ધારણ કરીને જાય છે એ અભિગ્રહ ધારણ કરવાનું કારણ શું? કે એ જે પોતાના એ સંજલન રાગાદીમાં બહુ વહી ના જાય, કોઈ એક જગ્યાએ એક સ્થાનમાં ઘણા લાંબા કાળ સુધી રહેતા નથી, નહીં તો આજુબાજુના લોકો સાથે સહેજ એક રાગાદી ભાવ એક લાગણી થવાના ચાન્સ છે. એ સંયોગો સાથે લાગણી થવાના ચાન્સ છે. લોકો સાથે બી નહીં, જંગલમાં રહેતા હોય તો બી એમ લાગે કે ના શિલા બહુ સરસ છે, અહીંયા રહેવું જોઈએ એમ. તો આ પ્રકારના કોઈ પણ પર સંયોગ સાથે જે એવા રાગાદી ભાવ ન થાય એટલે માટે નિરંતર વિહાર આદિ કરે છે. તો આવી ક્રિયાઓ દ્વારા એ મુનિરાજ પોતાના અંતરંગ રાગાદી ભાવને પણ એ નાશ કરવાની કોશિશ કરીને સર્વ પ્રકારના કષાયોથી જીતે એવી અહીંયા ભલામણ આપે છે. ખ્યાલ આવે? તો જો યહાં આશય હૈ કે બાહ્ય આરંભાદી કા ત્યાગ કરકે निश्चित नहीं होना चाहिए, निश्चिंत नहीं होना चाहिए। मुनि लिंग में होने वाली खान पान आदि क्रियाओं में भी रागादि नहीं करना चाहिए। फरी आज ग्रंथ है तो चरणान योग की मुख्यता थी, श्रावकों ने मुनिराजों ने योग्य आचरण आदि केवा होवा जोइए एनी बात करे छे। तो जो मुनिराजों ने पण आवु प्रकारनो एक सजागता होवी जोइए कि दीक्षा ले ली एटले काम पती गयो एम नथी। आपणे माटे पण ए बहु इम्पोर्टंट छे कि भाई सम्यक दर्शन प्रगट करवू छे, तो सम्यक दर्शन प्रगट थई गयुं एटले काम पती गयुं एम नथी। ख्याल आवे? अथवा एनाथी पण पहेला आपणी भूमिकामां कि भाई स्वाध्याय करिए छे एटले काम पती गयुं एम नथी। हमेशा ज्यां जे भूमिकामां जीव उभो होय तो ए भूमिकामां रहेवा वाळा जीवे આપણાથી હીન પરિણામવાળા બી ઘણા જીવો છે જે બહાર નોનવેજ આદિ ખાય છે, દારૂ આદિ પીએ છે, એને આઠ મૂળગુણના પણ ઠેકાણા નથી। તો આપણે એનાથી તો બચીને આપણે અહીંયા સુધી આવ્યા, ખ્યાલ આવે છે કે નહીં? તો હવે ઓલા કંઈ આપણને અટ્રેક્ટ નથી કરતા કે આપણે એ જાતની ભૂમિકામાં વયા જઈએ, પણ અહીંયા રહીને આપણી ભૂમિકામાં થવાવાળા જે રાગાદી ભાવ છે એનો પણ નાશ કરીને હવે આગળ વધવાની જરૂરત છે। આપણને શું થાય, આપણે સ્વાધ્યાય કર્યો, ગુરુદેવજીનું પ્રવચન આદિ સાંભળ્યું, અરે આજે તો બહુ ધર્મ થયો, ખ્યાલ આવે છે? આ બહુ ધર્મ થયો એ પરિણામમાં જીવ પોતાના અનુભવથી ચૂકી જાય છે, તો સંતોષાઈ જાય છે। તો દરેક ભૂમિકામાં રહીને પોતાના એ ભૂમિકામાં થવાવાળા જે રાગાદી ભાવો છે એનો પણ નાશ કરીને અહીંથી આગળ વધવાની દરેકની જરૂરત છે, ખ્યાલ આવે ને? ભલે આપણે અહીંયા વાત મુનિરાજની કરી પણ એને આપણા ઉપર આપણે આવી રીતના અપ્લાય કરવું જોઈએ। જો આગળની ગાથાને થોડી ટચ કરીએ છે તો આપણે આપણી ભૂમિકામાં આગળ કેવી રીતના વધવું, તો જો શાસ્ત્રાભ્યાસ કી પ્રેમ, કોઈ પણ જીવને આગળ વધવા માટે એક જ કાર્ય હોય તો સ્વાધ્યાય, તત્વવિચાર અને આત્મ ધ્યાન, આત્મ અનુભવ, આ ત્રણ જ વસ્તુ કરવા યોગ્ય છે। આ ગાથામાં જો આગળ આવશે, આપણે ત્યાં સુધી પહોંચીએ કે ન પહોંચીએ, પણ મારે આ એક સેન્ટન્સ વાંચવું છે બધા માટે। અહીંયા લખ્યું છે, જો જબ તક કેવલ જ્ઞાન ન હો તબ તક શાસ્ત્રો મેં મન લગાને સે હી રાગાદી કી હીનતા હોતી હૈ। એ ત્યાં સુધી પહોંચ્યું એટલે હું વાંચીશ ફરીથી, પણ કહેવાનો મતલબ શું છે કે આપણે આપણી ભૂમિકામાં કરવા યોગ્ય શું છે, તો શાસ્ત્ર અભ્યાસ, તત્વ વિચાર અને આત્માનો અનુભવ, બરાબર? એકવાર આત્માનો અનુભવ થઈ ગયો, સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, તો હવે મુનિ દશા પ્રગટ કરવા માટે કરવા યોગ્ય શું છે, શાસ્ત્ર અભ્યાસ, તત્વ વિચાર, આત્માનો અનુભવ, ખ્યાલ આવે ને? હવે મુનિ થઈ ગયા તો મુનિરાજને હવે આ અર્યંત અવસ્થા પ્રગટ કરવા માટે કરવા યોગ્ય શું છે, ફરીથી શાસ્ત્ર અભ્યાસ, તત્વ વિચાર, આત્માનો અનુભવ, આ ત્રણ જ કાર્ય નિરંતર કરવા યોગ્ય છે, ભલે ગમે તે ભૂમિકામાં જીવ કેમ ન હોય। એટલે અહીંયા ચોખ્ખું લખ્યું, કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી શાસ્ત્ર અભ્યાસ જરૂરી છે। મને ઘણા લોકો મળે એવી રીતના કે આમ આટલા વર્ષોથી અમે સ્વાધ્યાય કરીએ છીએ ને, હવે અમને આમ બધું ખબર છે કે ભાઈ ગુરુદેવશ્રી શું કહેવા માંગે છે, આ સિદ્ધાંતો શું છે, હવે બધું અમને ખબર પડી ગઈ, હવે કંઈક પ્રેક્ટિકલમાં મૂકીએ ને આપણે। અચ્છા, કેવી રીતના મૂકશું પ્રેક્ટિકલમાં? બસ આમ બેસીને આત્માનો વિચાર કરશું, એમ ન થાય વિચાર, એમ વિચાર કરતા થતો હોય ને તો એમ જ કરવું જોઈએ અને આત્મામાં લીન થઈ જવું જોઈએ, પણ એવું આપણું મન સ્થિર રહેતું નથી, એ પછી આમ તેમ ભટક્યા કરે, ખ્યાલ આવે? તો એ મનને એક આલંબન આપવા માટે આ શાસ્ત્રનો અભ્યાસ બહુ જ જરૂરી છે, જો આ ગાથા બહુ જ સરસ છે એના માટે। આ ગાથામાં આખું વાંદરાનું એક્ઝામ્પલ આપ્યું છે, પહેલાં એક્ઝામ્પલ સમજાવી દઉં કે આપણું મન છે ને એ બંદર જેવું ચંચલ છે, તો તમે બંદરને ખાલી રાખો, કાંઈ ના આપો એને વિષય, તો અહીંયા ત્યાં જમ્પ મારે છે, અહીંયા ત્યાં ઝપટા મારે છે, તો એને બંદરને તમે ઓક્યુપાઈડ રાખો તો એ એક જગ્યાએ સ્થિર રહે છે। એટલે અહીંયા ઉદાહરણ આપ્યું કે તમે છે ને એક મોટું આ શાસ્ત્રરૂપી વટવૃક્ષ છે, એટલે બનિયાન ટ્રી મોટું, એમાં ફૂલ છે, ફળ છે, શાખાઓ છે, એનું મોટું રૂટ્સ આદિ બધું છે, તમે આ મનરૂપી બંદરને એ વટવૃક્ષમાં બીજી રાખો, ખ્યાલ આવે ને? શું કહેવા માંગે છે કે પોતાના મનને આ શાસ્ત્ર અભ્યાસમાં તમે બીજી રાખો, બાકીનું કામ જે છે તત્વ વિચાર આદિનું અને આત્માના અનુભવ આદિનું ઓટોમેટિકલી થાય છે। જીવે બુદ્ધિપૂર્વક તો એક કામ કરવાનું છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, જો કોઈને ધર્મ કરવો હશે ને તો આપણા માટે હવે બહુ પ્રેક્ટિકલ એપ્લિકેશન કરવા યોગ્ય છે, ખાસ આ મુંબઈના ઓડિયન્સ માટે છે. આપણે લોકો આપણી લાઈફમાં એટલા બિઝી હોય ને આપણને એકચુઅલી કંઈ કરવાનો ટાઈમ ન હોય, એમાં ખાસ ધર્મ કરવાનો તો આપણને ટાઈમ જ ના હોય. અને ક્યારેક આપણને એમ શુભ ભાવ થાય કંઈક કે ભાઈ ચલો કંઈક ધર્મ હું કરું, તો આપણે શું કરીએ કે મંદિર આવીએ, દર્શન કરીએ, કંઈક પ્રવચન આદિ ચાલતું હોય તો એમાં બેસીએ, જરાક આપણને એમ લાગે કે મન આપણું શાંત થયું. આ મન કેમ શાંત થયું લાગે છે? કેમ કે જ્યાં સુધી અહીંયા બેઠા છે ને ત્યાં સુધી આપણું ફોકસ એક ટોપિક પર છે, આ ફોન બોર્ડ બધું સાઈડ પર છે અને મલ્ટીટાસ્કિંગ નથી કરી રહ્યા, ખ્યાલ આવે? આ મલ્ટીટાસ્કિંગ છે ને ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ્સ. કેમ કે જીવ કરી શકતો નથી અને એને નિરંતર એવું લાગે કે હું આ કરી લો, આ કરી લો, આ કરી લો, એટલા વિકલ્પ એને ફાયર થાય છે કે જાણે બિચારો દુઃખીનો દુઃખી જ રહે. એટલે જીવે નિરંતર કરવું શું જોઈએ? આ બધા પોતાના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને શાસ્ત્ર અભ્યાસ કરવો જ જોઈએ. જ્યાં સુધી આપણે શાસ્ત્ર અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી ધર્મના ક્ષેત્રમાં કાંઈ આગળ નહીં વધીએ. થોડુંક અઘરું લાગશે પણ આપણા શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને શાસ્ત્ર અભ્યાસ કરવો જ પડશે, નહીં તો આખી જિંદગી ભલે આપણે પ્રવચન આદિ સાંભળીએ પણ ત્યાં ને ત્યાં જ રહેશું, કાંઈ આગળ નહીં વધે. હાજી હા, જો જે પ્રવચન આપણે સાંભળ્યું, તમારો પોઈન્ટ બહુ સરસ છે, જે પ્રવચન આજે સાંભળ્યું. હવે જો જે કાંઈ મંદિરે જ નથી આવતા એમને તો એમ કહેવાય કે પેલા મંદિર તો આવો, હવે જે મંદિર આવવા લાગે એમને એમ કહેવાય ખાલી દર્શન કરીને કાંઈ નહીં થાય, થોડો સ્વાધ્યાય તો બેસો, કંઈક પ્રવચન તો સાંભળો. હવે જે બેસવા લાગે ને એને એમ કહેવાય કે ખાલી પ્રવચન સાંભળીને કાંઈ નહીં થાય, થોડું શાસ્ત્રમાં વાંચો શું કહે છે, ગુરુદેવ શ્રી શું કહી ગયા એ તમે વાંચો જાતે, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ગુરુદેવ એક્સપ્લેન કરે છે ને કઈ રીતે આપણને સમજાય, ખ્યાલ આવે ને? હવે જે દેવ કરે છે અને સમય નાખે છે શાસ્ત્ર અભ્યાસ માટે, એને એમ કહેવાશે કે ક્યાં સુધી વાંચશો? હવે જે વાંચ્યો એના પર થોડો વિચાર કરો અને એ વસ્તુ આપણા ઉપર કેવી રીતના અપ્લાય થાય છે એવો તત્વ વિચાર કરો, ખ્યાલ આવે છે? અને જે ઈ ભૂમિકામાં પણ પહોંચ્યા ને એને હવે એમ કહેવાશે કે વિચાર વિચાર શું કરો છો, હવે અંદર ડૂબકી મારો, લીન થઈ જાઓ, ખ્યાલ આવે ને? જો આ એક કહેવાની ભાષા છે, આ એક કહેવાની ભાષા શૈલી છે, પણ ખરેખર કરવા યોગ્ય શું છે? જીવે ખરેખર કરવા યોગ્ય એ છે કે જેટલો બને એટલું માઇન્ડને ફ્રી રાખીને આ શાસ્ત્રમાં ડૂબવા યોગ્ય છે. પોતાના ઉપયોગને શાસ્ત્રમાં રમાવો, એમાં જે વિષય વસ્તુ કીધી છે એ જેટલી સમજાશે તો એનો વિચાર ચિંતન મનન આદિ કરીને જીવ એમાં પોતાના આત્માનો અનુભવ કરી લેશે, એ થઈ જશે ઓટોમેટિક, ખ્યાલ આવે છે? તો જો ધર્મ ક્ષેત્રમાં આગળ વધવાનો એકમાત્ર ઉપાય હોય તો શાસ્ત્ર અભ્યાસ કરવો જ જોઈએ. જો આપણે ગાથા સુધી ન પહોંચીએ, આપણો સમય થઈ ગયો છે, પણ આ ગાથા તમે વાંચી લો, બહુ સરસ ગાથા છે. એમાં મનને શાસ્ત્રમાં રોકી રાખવાની પ્રેરણામાં આપેલી છે. તો આપણે આ વસ્તુ અનુકરણ કરવા યોગ્ય છે. આપણે બધાએ આ વસ્તુ મુનિરાજ માટે નથી, હવે આ આપણા માટે છે, ખ્યાલ આવે? તો આ બધા જરૂરથી વાંચજો. આનો વિષય આગળ નેક્સ્ટ ક્લાસમાં ચાલશે. નેક્સ્ટ ક્લાસમાં, નેક્સ્ટ સન્ડે આપણે પાઠશાળા નહીં હોય, કેમ કે ત્યાં બાલ શિક્ષણ શિબિર પણ છે અને પોનુરમાં પણ શિબિર ચાલુ છે. એટલે એના પછી આ જે બે ક્લાસ જે છે, સોલ સાયન્સના અને તત્વાર સૂત્રના, એ એક સન્ડે સ્કીપ કરીને નેક્સ્ટ એના પછીના સન્ડે થશે. જીનવાણી સ્તુતિ છે. હે જીનવાણી ભારતી તોની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો, પરમ કૃપા નિધાન શ્રી કહન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.